તારીખ 18/5/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 551 અને 552 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 322.
પચાસ ગાથા ઉપરના પ્રવચન માંથી આવે છે. શાસ્ત્રો ન વાંચ્યા હોય તો પણ વિભિન્ન શાસ્ત્રો માંથી ભિન્ન ભિન્ન ગાથાઓનો વિષય આ ગ્રંથમાં સંકલિત છે. નિયમસાર શાસ્ત્ર ભગવાન કુમકુંડાચાર્ય દેવી આત્મભાવના સ્વરૂપ ભાવના ભાવવા અર્થે પોતાના માટે લખેલો ગ્રંથ છે, પોતાની ભાવના માટે લખેલો ગ્રંથ છે. એ આત્મભાવના એટલે એ ભાવનાનો આધારભૂત જે સ્વદ્રવ છે, એ સ્વદ્રવની ભાવનામાં આવીને શું શું પરદ્રવ છે કે જે આધાર લેવા યોગ્ય નથી અને આશ્રય લેવા યોગ્ય નથી, એ વિષયની છેલ્લી હદની વાત 50મી ગાથામાં આવી છે. પોતાની પર્યાય જે પરદ્રવ, પોતાની પર્યાય જે પરદ્રવને સ્પર્શતી પણ નથી તેને તો એક બાજુ રાખો. શું કહે છે? પોતાની પર્યાય બીજા પદાર્થનો સ્પર્શ કરતી નથી એટલે બીજા પદાર્થને અડતી નથી, આ જીવની પર્યાય રાગરૂપ હો કે જ્ઞાનરૂપ હો, જ્ઞાનની પર્યાય પણ બીજાને અડતી નથી, રાગની પર્યાય પણ બીજા પરદ્રવ્યને અડતી નથી. પરદ્રવ્યને સ્પર્શવાનો રાગ થાય એ બીજી વાત છે, છતાં એ રાગ પરદ્રવ્યને સ્પર્શી શકતો નથી. એ વિષય તો એક બાજુ રાખો એટલે અહીંયા ચર્ચા પણ એની કરવી નથી એમ કહે છે. એ વાત તો સ્થૂળપણે પણ ગ્રહણ થાય એવી છે, પણ અહીં તો વિશેષ વાત કરવી છે, એ તો સામાન્ય વાત થઈ. પણ જે પોતાની પર્યાયના અસ્તિત્વમાં છે એ શાંતિ આનંદ આદિની પર્યાયમાંથી નવી આનંદ આદિની પર્યાય આવતી ન હોવાથી તે પરદ્રવ્ય કહ્યું, તેને પણ પરદ્રવ્ય કહ્યું, અને ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું. અહીંયા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વિશેષ પ્રકારે વ્યાખ્યા છે કે પોતાની શુદ્ધ પર્યાય જે પોતાના અસ્તિત્વમાં છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ સ્વચતુષ્ટય રૂપ સ્વ અસ્તિત્વ છે, એમાં પોતાની નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય અવિકારી પર્યાય જે પર્યાયમાં શાંતિ છે, જે પર્યાયમાં આત્માની શાંતિ અને આત્માનો આનંદ છે, અથવા શુદ્ધ જ્ઞાનની પર્યાય છે, શુદ્ધ ચારિત્રની પર્યાય છે, સમ્યક દર્શનની પર્યાય છે, એ કોઈ પર્યાયમાંથી નવી બીજી આનંદ આદિની પર્યાય આવતી ન હોવાથી ન્યાય એક લીધો છે. જેમ પરદ્રવ્યમાંથી સ્વદ્રવ્યની પર્યાય ઉત્પન્ન થતી નથી તેવી જ રીતે એક પર્યાયમાંથી બીજી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. વિકારી પર્યાયમાંથી તો બીજી પર્યાય ઉત્પન્ન થતી નથી, પણ અવિકારી પર્યાયમાંથી પણ બીજી પર્યાય ઉત્પન્ન થતી નથી. તેથી એ પરદ્રવ્યના સ્થાનમાં રાખે છે. જેમ પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય આવતી નથી તેમ એક પર્યાયમાંથી પોતાની અને પોતાની પર્યાયમાંથી પણ પોતાની બીજી પર્યાય આવતી નથી. તેથી જેમાંથી પર્યાય આવતી નથી એનો આધાર શું લેવો એમ કે છે. જેમ પરદ્રવ્ય આધાર લેવા યોગ્ય નથી, કેમ કે એમાંથી આનંદ મળવાનો નથી, શાંતિ મળવાની નથી, તેમ કોઈ એક પર્યાય પણ આધાર લેવા યોગ્ય નથી. ચાહે શુદ્ધ પર્યાય હોય તો પણ, અશુદ્ધ પર્યાય તો આધાર લેવા યોગ્ય છે જ નહીં, પણ શુદ્ધ પર્યાય સુદ્ધા પણ આધાર લેવા યોગ્ય નથી, કેમ કે એમાંથી પણ બીજી શાંતિ ને આનંદની પર્યાય ઉત્પન્ન થતી નથી. એ ન્યાયે તેને પરદ્રવ્ય કહ્યું, શાંતિ અને આનંદ આદિની પર્યાયમાંથી નવી આનંદ વગેરેની પર્યાય નહીં આવતી હોવાથી તેને પરદ્રવ્ય કહ્યું. એટલે પર્યાયને પરદ્રવ્ય કહ્યું. અને ત્રિકાળી ગુણ છે, જે અનંત ગુણો ત્રિકાળી છે, એને સ્વદ્રવ્ય કહ્યું, કેમ કે તેમાંથી ગુણમાંથી પર્યાય આવે છે.
બરોબર.
આનંદ ગુણમાંથી આનંદની પર્યાય આવે છે, જ્ઞાન ગુણમાંથી જ્ઞાનની પર્યાય થાય છે. તો એ બધા ગુણો છે તે સ્વદ્રવ્ય છે, કેમ કે સ્વદ્રવ્યમાંથી પર્યાય આવે અને પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય ન આવે તો પર્યાય છે એમાંથી પણ પર્યાય નથી આવતી, માટે એને પણ પરદ્રવ્ય વત ગણો, પરદ્રવ્યના સ્થાનમાં ગણો, પરદ્રવ્યની કક્ષામાં ગણો, એમ કહીને એને અહીંયા પરદ્રવ્ય કહેવામાં આવ્યું છે. એ તો કહ્યું સ્વદ્રવ્યનો આધાર લેવો, અને અહીંયા સ્વદ્રવ્ય છે એ ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું છે. અને એ ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહેતા એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું, કેમ કે એ પણ પર્યાય છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પણ
એક સમયની છે,
એ પર્યાય છે, ને એ પર્યાયમાંથી બીજી કેવળ જ્ઞાનની પર્યાય નહીં આવે, એ પર્યાયનો નાશ થશે, એમાંથી કોઈ બીજી પર્યાય નહીં આવે, તેથી તેનો પણ આધાર લેવા યોગ્ય નથી, આશ્રય લેવા યોગ્ય નથી. આ તો સ્વરૂપ ભાવના કેવી હોય છે એ વાત છે, કે જેનો આશ્રય લેવો છે એવું આધારભૂત જે સ્વદ્રવ્ય છે એની ભાવના ભાવવા યોગ્ય છે, એનો જ આશ્રય લેવા યોગ્ય છે. અને એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયથી માંડીને કોઈ પણ પરદ્રવ્યનો આશ્રય લેવા યોગ્ય નથી, એને પણ પરદ્રવ્યમાં નાખે. અહીંયા કેવળ જ્ઞાનની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું, તો સ્વદ્રવ્ય કોણ? એ ત્રિકાળી ગુણ સ્વભાવ તે સ્વદ્રવ્ય, જે અનંત ગુણ સ્વભાવ છે એને અહીંયા સ્વદ્રવ્ય કહેવામાં આવે છે, કેમ કે એ ગુણ સ્વભાવમાંથી અનંત ગુણોની અવસ્થાઓ સમયે સમયે પરિણમે છે, અને એનો આધાર અને આશ્રય લેતા તે પર્યાયો શુદ્ધપણે પરિણમવા લાગે છે. સામે સામું લીધું છે કે કેવળ જ્ઞાનની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું. આશ્રય લેવાની આવી ઉત્કૃષ્ટ વિવિક્ષા જૈન દર્શન સિવાય ક્યાંય નથી, કે દ્રવ્યગુણ પર્યાયનો વિષય જ વ્યવસ્થિત જૈન દર્શનમાં છે. પણ એમાં પણ ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય, પૂર્ણ શુદ્ધ પર્યાય, જે સાધ્ય છે, જે સાધવા યોગ્ય છે, જે કોઈ પણ સાધકનો આખરી ધ્યેય છે, એ અવસ્થા પણ આશ્રયનું સ્થાન નથી, એનો પણ સાધક આશ્રય લેતા નથી. તો કે સાધકને તે ઉપસ્થિત પણ નથી, હયાત પણ નથી, ભવિષ્યમાં થનારી એ પર્યાય છે. તેથી જે હાજર નથી એનો આધાર શું લેવો? અને કેવળ જ્ઞાનીઓ કે જેમને આધાર, જેમને એ પ્રગટને મોજૂદ છે, એવા કેવળ જ્ઞાની જીવો તો અરિયંત ને સિદ્ધ પરમાત્માઓ તો નિરવશેષપણે અંતર્મુખ થયેલા છે, સ્વદ્રવ્યને અવલંબીને પરિણમને એમનું નિરવશેષપણે, એટલે કાંઈ બાકી રાખ્યા વિના, પર્યાય અંશમાં કોઈ અંશ બાકી રાખ્યા વિના એ પોતાના સ્વદ્રવ્યને અવલંબીને પરણમી રહ્યા છે, એટલે એમને તો વર્તમાન અવસ્થાનો આધાર લેવાનો પ્રશ્ન નથી. ખરેખર તો વર્તમાન અવસ્થા આધાર લઈ રહી છે સ્વદ્રવ્યનો. જે પોતે આધાર લઈ રહી છે એને જ આધારનો સ્તંભ બનાવવાનો પ્રશ્ન રહેતો નથી. આધાર અને આધી, જેનો આધાર લેવા યોગ્ય હોય તેને આધી કહેવામાં આવે છે. તો અવસ્થા પોતે આધાર લેનાર છે એ પોતે આધેય નથી. એનું આધેય તો સ્વદ્રવ છે, ત્રિકાળી ગુણ સ્વભાવ છે, એ આધેય છે કે જેનો આધાર લેવા યોગ્ય છે. તો વર્તમાન અવસ્થા છે કે ભાવિની અવસ્થા છે, શુદ્ધ અવસ્થા અપૂર્ણ હો કે પૂર્ણ શુદ્ધ અવસ્થા, તે આધાર આધેયના સ્થાને નથી, પણ તે પોતે જ આધાર લેનાર ભાવ છે. તેથી અહીંયા ત્રિકાળી ગુણ સ્વભાવ તે સ્વદ્રવ છે, અનંત ગુણ સ્વભાવને સ્વદ્રવ કહ્યું તો તેનો આધાર કોણ? એમાં ને એમાં આધાર આધેય કોણ? ભેદથી, ભેદોપચારથી કહે છે કે અનંત ગુણ સ્વભાવને સ્વદ્રવ કહ્યું તો તેનો આધાર કોણ? કે ત્રિકાળી એકરૂપ કારણ સમયસાર તે સ્વદ્રવનો આધાર છે. હવે અહીંયા જે આધાર આધેયની વાત કરી છે એમાં કોઈ આધાર લેનાર પર્યાય છે એની વાત નથી. આયા જે ગુણ સ્વભાવ છે એ કોના આધારે? અનંત ગુણ સ્વભાવ છે, એ અનંત ગુણ સ્વભાવ અનંતપણે વહેંચાઈ નથી જતા, પણ એક પણ એરીએ છે. એનું શું કારણ છે? કે એનું કારણ અહીંયા આધાર એટલે એનું કારણ છે ત્રિકાળી એકરૂપ કારણ સમયસાર તે સ્વદ્રવ્યનો એટલે અનંત ગુણ સ્વભાવનો આધાર છે. અનંત ગુણ સ્વભાવ એકરૂપપણે રહે છે, એવું જે એકરૂપપણું સ્વદ્રવ્ય રૂપપણું છે તે અનંત ગુણ સ્વભાવને સાથે રહેવાનું એટલે જુદા જુદા નહીં પડી જવાનું કારણ છે, અથવા એનો આધાર છે એમ કહ્યું. ફરીથી શું કહે છે કે અહીંયા અનંત ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. તો અનંત ગુણ સ્વભાવ છે, સ્વભાવમાં એક ગુણ સ્વભાવ નથી, એકલો જ્ઞાન જાણવાનું સ્વભાવ નથી, એકલો આનંદ સ્વભાવ નથી, એકલો અસ્તિત્વ સ્વભાવ નથી, એવા અનંત ગુણ સ્વભાવ છે. એ અનંત ગુણ સ્વભાવ તે સ્વદ્રવ્ય છે. તો એ સ્વદ્રવ્યને આધાર શું છે એમ કહે છે કે એ સ્વદ્રવ્યને ત્રિકાળી એકરૂપનું કારણ સમયસાર તે સ્વદ્રવ્યનો આધાર છે. આમ વાત ઘણી ઊંડી છે આની અંદર કે ત્રિકાળી એકરૂપપણું રહેવું, અનંત ગુણોનું અનંત અનંત ગુણપણે નિખરાઈ જવું નહીં, છૂટા પડી જવું નહીં, એવું જે સ્વ એવું જે એકરૂપપણું એક રસપણું તે અનંત ગુણ સ્વભાવનો આધાર છે. આધાર છે એટલે જેને કારણે, જેને આધારે, જેને લઈને અનંત ગુણો એક દ્રવ્યપણે રહે છે અને અનંત ગુણપણે વિખરાઈ જતા નથી, છૂટા પડી જતા નથી. એક વાત તો એ લીધી છે. બીજું, એવું જે સ્વદ્રવ્યપણું છે એને અહીંયા કારણ સમયસાર કહીને સ્વદ્રવ્યનો આધાર કર્યો છે. એને કારણનું નામ આપી દીધું છે. જે કાર્યનું નિમિત્ત થાય તેને કારણ કહીએ. શું કહે છે? કાર્યનું જે નિમિત્ત થાય તેને કારણ કહીએ. તો અહીંયા જે એકરૂપ દ્રવ સ્વભાવ છે એને કારણ સમયસાર કહેવામાં આવ્યો છે. સમયનો સાર, સમય એટલે છય દ્રવ્યો જે સમય છે એમાં સારભૂત, સુખના કારણભૂત, હિતના કારણભૂત એવું જે નિજ આત્મદ્રવ્ય છે તે સમયસાર છે. એ સમયસાર સ્વદ્રવ્યમાં પણ જે ત્રિકાળી અનંત ગુણનું એક રૂપ આધારભૂતપણું છે એને વર્તમાન સમયમાં અવલંબવાનું આધાર અવલંબન આધારભૂત હોવાથી એને કારણ સમયસાર કહેવામાં આવે છે, કે જે વર્તમાન કાર્યનું કારણ છે. કઈ રીતે વર્તમાન કાર્યનું કારણ છે? કે અવલંબવામાં આધારભૂત થતું હોવાથી, અવલંબનના આધારભૂત થતું હોવાથી એને કારણ સમયસાર કહેવામાં આવે છે. સર્વ સાધક જીવોને પોતાના નિજ શુદ્ધ કાર્યમાં પ્રતિ સમય પ્રત્યેક વર્તમાનમાં પોતાનું એક રૂપ સમયસાર દ્રવ્ય છે એ અવલંબનભૂત અવલંબનના સ્થાને હોવાથી એને કારણ સમયસાર કહેવામાં આવ્યું છે. આખા નિયમસાર ગ્રંથમાં શુદ્ધાત્માને કારણ સમયસારના નામથી વારંવાર આચાર્ય દેવે વાત કરી છે. આ શબ્દ પ્રયોગ આ ગ્રંથની અંદર જ છે. કારણ સમયસાર, કાર્ય સમયસારનું કારણ તે કારણ સમયસાર, અથવા કાર્ય સમયસારનું અવલંબન તત્વ અવલંબન રૂપ તત્વ તે કારણ સમયસાર, અને તે દરેક પદાર્થમાં દરેક જીવને કારણપણે મોજૂદ છે એમ કહીને શું કહે છે કે ભાઈ તારામાં ને તારામાં તારું સ્વરૂપ તારા પ્રયોજનભૂત શુદ્ધ કાર્ય માટે કારણપણે હાજરા હજુર છે. ક્યારે? કે પ્રત્યેક વર્તમાનમાં, કોઈ પણ વર્તમાનમાં, કોઈ પણ સમયમાં, અત્યારે પણ તારું સ્વદ્રવ કારણપણે મોજૂદ છે કે જેમાંથી કાર્ય શુદ્ધની અવસ્થા ઉત્પન્ન થશે. કેમ કાર્ય નથી આવતું? કે એને કારણપણે જાણીને એનું અવલંબન લેતો નથી, તેથી કઈ કારણ ચાલ્યું જતું નથી, એનું કારણપણું મટી જતું નથી. કારણપણું સદાય ત્રિકાળ હોવાથી, કારણ સમયસારનું કારણપણું સદાય ત્રિકાળ હોવાથી ત્રણેય કાળના જીવો જે કોઈ એને કારણ બનાવે છે ત્યારે એનું કાર્ય થાય છે અને સાધક અવસ્થા ઉત્પન્ન થઈ આવે છે. એવું નથી કે આ પંચમ કાળ છે માટે એનું કારણ પણ આમાં કઈક ફેર છે, એવું તો બિલકુલ નથી. ચોથા કાળે એનું કારણ પણ ઘણું સરસ હતું, તેથી ઘણા જીવો સાધક થઈને પોતાનું કાર્ય સિદ્ધિ કરી ગયા, ને આ કાળે કઈ કારણ પણ એમાં કઈક થોડો ફેર પડ્યો છે, માટે ઓછા જીવોને અહીંયા કાર્યની સિદ્ધિ થાય છે એવું કઈ પણ નથી, એવું જરા પણ નથી. કારણ સમયસાર છે એ તો એક રૂપ છે, એ તો એક રૂપ તો વિશેષણ એનું લગાવ્યું છે કે ત્રિકાળી એટલે ત્રણેય કાળે, અનંત ભૂતકાળ લ્યો, અનંત ભવિષ્યકાળ લ્યો અને વર્તમાનનો એક સમય વર્તમાન લ્યો. ત્રણેય કાળે જે એક રૂપ એટલે કાંઈ પણ ફરક પડ્યા વિના, કારણ સમયસાર એટલે કારણ રૂપે જે હાજર છે, અવલંબન જેનું લઈ શકાય તેના માટે જે સદાય મોજૂદ છે, તે સ્વદ્રવ્યનો એટલે અનંત ગુણ સ્વભાવનો આધાર છે. કેમ કે અહીંયા સ્વદ્રવ્ય કોને કહ્યું? કે ત્રિકાળી ગુણ સ્વભાવ, ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું ચોથી લીટીમાં. એક સમયની આનંદાદીની શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહ્યું અને ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું. તો ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું, એ સ્વદ્રવ્યનો એટલે ત્રિકાળી ગુણોનો આધાર કોણ છે? કે ત્રિકાળી એકરૂપ કારણ સમયસાર તે સ્વદ્રવ્યનો આધાર છે. એટલે કે અનંત ગુણોનો આધાર અભેદ એક રૂપ કારણ સમયસાર સ્વદ્રવ્ય છે. અથવા બીજી રીતે જોઈએ तो अनंत गुणों एक रूप तेज स्वद्रव है અને તે જ કારણ સમયસાર છે એટલે કે અનંત ગુણોને ભિન્ન ભિન્નપણે લક્ષમાં લે તો તે કારણ થતા નથી પણ એનું એકરૂપપણું વર્તમાનમાં જે હયાત છે એની એકરૂપતાને જો અવલંબનમાં લઈએ ભેદનું અવલંબન ન કરે અને અભેદનું અવલંબન કરે તો એ કારણ થઈને શુદ્ધ કાર્યને ઉત્પન્ન કરનારું થાય છે તેથી એને કારણ સમયસાર કહેવામાં આવે છે આ વિષય શુદ્ધ અવસ્થા પ્રગટ થવા માટે બહુ સુંદર વિષય છે કોઈ પણ જીવને સીધો નિર્દેશ છે અજાણ્યામાં અજાણ્યો જીવ હોય આ માર્ગનો એને પણ સીધો માર્ગ ચીંધે છે કે જો ભાઈ તારામાં અત્યારે જ કાર્ય શુદ્ધ થવાનું કારણ મોજુદ છે તારું એક રૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ સ્વભાવ એ અત્યારે જ મોજુદ છે તો એને લક્ષ કર એનું અવલંબન લે એટલી જ વાર છે કાર્ય શુદ્ધ પ્રગટી જશે તને બરોબર એમાં બીજું કોઈ બાધક કારણ છે કે જે તને તારું અવલંબન લેવામાં તને રોકી શકે એવું તો કોઈ કારણ તારે માટે છે નહીં એટલે ગુણ સ્વભાવને અનંત ગુણ સ્વભાવને એ કારણ પણ લઈને આધાર કહેવામાં આવ્યો છે ત્યાં પર્યાય જે રીતે અવલંબન લે છે એ રીતે ગુણ અવલંબન લેનાર છે અને દ્રવ્ય અવલંબન લેવા યોગ્ય છે એમ નથી લેવું ત્યાં આધારનો અર્થ લેવું છે કારણ કે અનંત ગુણ સ્વભાવ એકરૂપપણે રહે છે એનું કારણ તે ત્રણેય અનંત ગુણોનું એકરૂપ દ્રવ્યપણું તે છે તેને અહીંયા આધાર કહેવામાં આવે છે ત્રિકાળી સહજ જ્ઞાન ત્રિકાળી સહજ દર્શનાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય છે શું કે છે ત્રિકાળી સહજ જ્ઞાન એ ગુણ થયો ત્રણેય કાળે જે પરિપૂર્ણ અથવા અનંત જ્ઞાન સામર્થ રૂપે છે જે ત્રણેય કાળે અનંત જ્ઞાન સામર્થ રૂપે છે તેને ત્રિકાળી સહજ જ્ઞાન કહેવામાં આવે છે સહજ જ્ઞાન એટલા માટે કહે છે કે તે કોઈથી કરાયેલ નથી આત્મદ્રવ્યમાં રહેલો અનંત જ્ઞાનનો સામર્થ આત્મામાં સહજપણે છે અનાદિથી અનંતકાળ પર્યંત ત્રણેય કાળે સહજપણે છે અકૃત્રિમપણે છે કોઈથી કરાયેલું નથી તેથી તેને સહજ જ્ઞાન કહેવામાં આવે છે એ એક ગુણ થયો ત્રિકાળી સહજ જ્ઞાન ત્રિકાળી સહજ દર્શનાત્મક એવો જ દર્શન ગુણ છે કે જે પણ અણકરાયેલ છે સહજપણે છે એટલે સ્વભાવથી છે અને કોઈ કૃત્રિમતાથી જેને રચવામાં આવેલ નથી જ્ઞાન છે એ કોઈ સંયોગજનિત શક્તિ નથી સંયોગજનિત સામર્થ નથી અત્યારે બુદ્ધિવાદના જમાનામાં આ થોડો વિવાદાસ્પદ પ્રશ્ન થયો છે કે બુદ્ધિ છે એ ઉત્પન્ન થાય છે શેનાથી ઉત્પન્ન થાય છે કે શરીરની અંદર ચોક્કસ પ્રકારના જ્ઞાન તંતુઓની વ્યવસ્થાથી બુદ્ધિનું જ્ઞાનનું ઉત્પન્ન થવાનું થાય છે એટલે કોઈ જળના સંયોગથી ભૌતિકવાદની પ્રધાનતાનો આ વિષય છે અને ભૌતિકવાદની મુખ્યતાથી આ દલીલ આવેલી છે એટલે કેટલાક રજકણો કેટલાક તંતુઓ કેટલીક એની ગોઠવણો એ બધું થતાં જેમ કોઈ મશીનરી કામ કરવા લાગે એ જ્ઞાન તો એનું નિબજણ છે ઉપજણ છે એનાથી થયેલું એક કાર્ય છે એને અહીંયા ના પાડે છે કે આત્મ પદાર્થની અંદર અનાદિથી જ્ઞાનનું અનંત સામર્થ રહેલું છે જેને શાસ્ત્રમાં સહજ જ્ઞાન કહેવામાં આવેલું છે બરોબર એવું જ સહજ દર્શન છે त्रिकाली सहज दर्शनात्मक એને એ જ્ઞાન માટે હજી ભલે આવી દલીલ ઉપજાવી કાઢે, પણ જે નિરાકુળ આનંદ છે એના માટે શું કરશે, ક્યાંથી લાવશે? એવું કોઈ શું કયો પાર્ટ છે એની અંદર, એક વિભાગ છે કે જે નિરાકુળ આનંદને ઉત્પન્ન કરવામાં એ કારણ ગણશે, એવું તો કોઈ બનાવી શકશે
નહીં.
નિરાકુળ શાંતિ ક્યાંથી લાવશે? એને તો એનો અનુભવ પણ નથી. આકુલતાનો અનુભવ છે એને એમ કહીએ કે આ આકુલતા તદ્દન ખલાસ થાય એવો શરીરની અંદર કયો વિભાગ છે કે જ્યાંથી તમે નિરાકુળતા ઉપજાવી શકશો? સહજ આનંદ એ પણ આત્માનો અનંત આનંદના સામર્થ્ય રૂપ શક્તિ આત્મામાં પડેલી છે, રહેલી છે. એ ત્રિકાળી સહજ જ્ઞાન, ત્રિકાળી સહજ દર્શનાત્મક, એટલે ત્રિકાળી સહજ દર્શન સ્વરૂપ, શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે શુદ્ધ છે, જેમાં કોઈની ભેળસેળ નથી, કોઈની મિલાવટ નથી, કોઈ રજકણોનો સંયોગ પામીને જેનું કોઈ અસ્તિત્વ રચાયેલું નથી, એવું જે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ, અંતઃતત્વ સ્વરૂપ એટલે શક્તિ રૂપે રહેલું હોવાથી આ તત્વને અંતઃતત્વ કહેવામાં આવે છે. જે શક્તિ રૂપે રહેલું છે, અંતરંગમાં રહેલું છે, એવું અંત તત્વ, તત્વ એટલે તે પણ એવું જેનું સ્વરૂપ છે, આ તો બે ગુણના નામ લીધા છે, સહજ જ્ઞાન અને સહજ દર્શન. એવા સહજ આનંદ, એવા સહજપણે બધા ત્રિકાળી ગુણોમાંથી બધાને સહજ એવું લાગુ પડે છે. એવા અનંત ગુણો છે, એ ત્રિકાળી જે ગુણો છે એને અહીંયા સ્વદ્રવ કહેવામાં આવ્યું છે. ત્રિકાળી ગુણોને સ્વદ્રવ કહ્યું, એ ચોથી લીટી પકડવી. તે સ્વદ્રવ છે, તેનો આધાર, તે કારણ સમયસાર છે. એકરૂપ ત્રિકાળી કારણ સમયસાર તેનો આધાર છે. આધાર છે એટલે તેને લઈને પ્રત્યેક ગુણ સ્વતંત્ર અને અસહાય હોવા છતાં, અને બીજા ગુણની અપેક્ષા નહીં રાખતા હોવા છતાં તદ્દન છૂટા પડી જતા નથી. કારણ સમયસાર રૂપ, કારણ સમયસારના આધારે એટલે કારણ સમયસારના કારણે તે અનંત ગુણો છે એ એક દ્રવ્ય રૂપે, એક સ્વરૂપે, એક રૂપણે રહીને કાર્ય કરે છે અને શુદ્ધ કાર્યને નિપજાવે છે. કેટલી વાત ભરી છે એની અંદર કે આવું જે એક રૂપ સ્વદ્રવ્યનો આધારભૂત છે એને અમે કારણ સમયસાર એટલા માટે કહીએ છીએ કે આવું આધારભૂત સ્વદ્રવ્યના આધારભૂત પણ કારણ સમયસાર રૂપ તત્વ આવું છે એમ જ્યાં જોવાય છે ત્યાં એ કારણનો કાર્ય પણ સાથે સાથે જ ઉત્પન્ન થઈ જાય છે. તેથી એને કારણ એવું નામ આપવામાં આવે છે. પહેલા કારણ બનાવે અને પછી કાર્ય થાય એમ પણ નહીં. જ્યારે એને કારણપણે જોવે ત્યારે તે જ સમયે તે જોનાર પોતે શુદ્ધ કાર્ય રૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે. આમ કહીને સ્વદ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું અને સ્વદ્રવ્યના સ્વરૂપના આશ્રયે અવલંબને માર્ગ પ્રાપ્તિ કેમ થાય એ વાત પણ પ્રસિદ્ધ કરી દીધી. બે વાત લઈ લીધી, સર્વ આધ્યાત્મિક શાસ્ત્રોનો અથવા પરમાગમોનો મૂળ આશય શુદ્ધ આત્મદ્રવ્યને દેખાડવાનો છે, પોતે શુદ્ધાત્મ તત્વો મૂળ સ્વરૂપે અસલ સ્વરૂપે કેવો છે એ બતાવવાનો આશય છે, અને એ આત્મદ્રવ્યનો અનુભવ પ્રાપ્તિ કેમ થાય, આ બે વાતનો આશય સર્વાગમનો છે. કોઈ પણ શાસ્ત્ર લ્યો તો એનો કહેવા ધારેલો મુદ્દો આ બે વાતને આધારિત છે. જેટલો વિસ્તાર છે એ આ બે વાત કહેવા માટે છે. તો અહીંયા એ બંને વાત આવી જાય છે એક જ બોલની અંદર, કે આવો શુદ્ધાત્મા છે, એક રૂપ કારણ સમય સાર છે, તે સ્વદ્રવ છે, પોતાનું મૂળ સ્વરૂપ છે, અને એને અવલંબન લેનાર પર્યાય એ એના ઉપાધિ છે, તેનો આધાર કારણ સમયસાર છે, અને તે કારણ સમયસાર એટલે પોતાનું કારણ સમયસાર પોતાને ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. નિયમસાર શાસ્ત્રમાં આ ગાથા 50મી ગાથા છે, તે શુદ્ધ ભાવ અધિકાર નામના અધિકારની આ ગાથાઓ છે. 38 ગાથાથી આ અધિકાર શરૂ થયો છે, અને આ અધિકારનો મુખ્ય મુદ્દો અથવા દ્રષ્ટિકોણ, અધિકારનો જે મુખ્ય દ્રષ્ટિકોણ છે એ હે ઉપાધિ તત્વના દ્રષ્ટિકોણથી નિરૂપિત થયેલો અધિકાર છે. એટલે પહેલી જ વાત એ લીધી છે 38 ગાથા શરૂ કરતા, કે અહીં હે ઉપાધિ રૂપ જે વિષય છે એને અહીંયા કહેવા ધારેલો છે. આમ તો જિનાગમમાં હેરપાદેની મુખ્યતાથી 9 તત્વોનું નિરૂપણ છે. 9 તત્વોનો જે વિસ્તાર છે અથવા 9 તત્વોનું જે નિરૂપણ છે એની પાછળ જે કોઈ મુખ્ય દ્રષ્ટિકોણ છે એ હિ ઉપાધિ વિશેનો વિષય સમજાવવા માટે છે, કે 9ની અંદર આ પુણ્ય પાપ આશ્રમ અને બંધ એ 4 તત્વો છે, તે હે છે. સંવર નિર્જરા અને મોક્ષ છે તે ઉપાધિ છે. અજીવ તત્વ પણ હે છે અને જીવ તત્વ તે ઉપાધિ છે. આમ 5 ને 4ની વહેંચણી છે. મોક્ષ અને જીવ ઉપાધિ તત્વોમાં જાય છે. અજીવ પુણ્ય પાપ આશ્રમ અને બંધ એ હે તત્વમાં જાય છે. બહુ ભાગ છે, બહુ વિભાગ એ થઈ ગયો. અહીંયા 9માંથી 5 એ માં ગયા અને 4 ઉપાધિ માર્યા. એવો વિષય હોવા છતાં અહીંયા જરા વિવિક્ષાની કક્ષા ઉચ્ચ પ્રકારની હોવાથી અહીંયા એ 9ની વાતને એવી રીતે સંકલનમાં લઈ લીધી, સંકેલી લીધી છે, કે જીવાદી 9 તત્વો હે છે. આ ગાથા શરૂઆત કરતા શું કહી દીધું,
જીવાદી 9 તત્વો હે છે,
કે એ 9ના હે ઉપાદેની વાત અમે પોટલો બાંધીને એક બાજુ નાખીએ છીએ. જીવાદી 9 તત્વો હે છે. એ કારણ પરમાત્મા, કારણ સમયસાર શુદ્ધ પરમાત્મા એક જ ઉપાદે છે.
બરોબર,
એવું પણ શા માટે કહેવામાં આવ્યું? એક કોર તમે એમ કહો આગમમાં ને આગમમાં કે આ 4 ઉપાદે છે ને આ 5 હે છે, એ 9ને એક હારે ઘાસડી બાંધીને નાખો એક કોર, કે આ 9 જીવાદી 9 તત્વો એ છે અને એક શુદ્ધાત્મા જ ઉપાધિ છે, તો ઘડી કામ કયો ને ઘડી કામ કયો, અમારે શું કરવું? આ પ્રશ્ન થાય ભાઈ. જ્યાં સુધી વિકલ્પ અને વિચાર ચાલે છે ત્યાં સુધી તો એ 9ના ભેદ પડે છે. એટલે કે જ્યાં સુધી પ્રત્યક્ષ અવલંબન થતું નથી અને પરોક્ષ જ્ઞાનની વિચારણામાં જે ઉપાદીનો વિવેક કરવામાં આવે છે ત્યારે નવ તત્વના ભેદ યોગ્ય પ્રકારે ઉત્પન્ન થાય છે. યોગ્ય પ્રકારે એટલે આ હે અને આ ઉપાધિ એવું જેની અંદર યથાર્થપણે વહેંચણી છે તે. પણ જ્યાં નિર્વિકલ્પ થવું છે ત્યાં નવની વાત નવ પ્રકારે લેવા જતા સવિકલ્પ દશા મટી અને નિર્વિકલ્પ દશા થઈ શકશે નહીં. કેમ થાય? જો નવની જ વિચારણા ચાલુ રાખવામાં આવે તો વિકલ્પ કેવી રીતે મટે? કે વિકલ્પ મટાડવા માટે અને પ્રત્યક્ષ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપમાં નિર્વિકલ્પ થવા અર્થે એ નવો નવેની વિચારણાને હે કરીને એક પ્રત્યક્ષ અનુભવ કરવા માટે નિર્વિકલ્પ થવા કરાવવા માટે એ નવેના વિકલ્પને છોડીને અહીંયા સીધો કારણ પરમાત્મા ઉપાધિ છે એમ કહી દે. અહીંયા છેલ્લું પદ એ લીધું છે ને કે એ કારણ સમયસર ઉપાધિ છે. આ અધિકાર જ એ વિવિક્ષાથી શરૂ થયો છે. એ ઉપાદેયનું દ્રષ્ટિકોણ બતાવવા માટે છેલ્લી હદની જે વાત છે જેને ચરમસીમાની વાત કહેવામાં આવે એ આ અધિકારની અંદર કરી દીધી છે. કે જીવાદી નવે તત્વો હે છે એટલું તો નહીં પણ ચારે પ્રકારની જે અવસ્થાઓ છે ઉદય ઉપશમ સુક્ષ્મ અને ક્ષાયિક તે ચારે પ્રકારની અવસ્થાઓ પણ ઉપાદે એટલે અવલંબનને યોગ્ય નથી. એ કારણ સમયસાર તે જ અવલંબનને યોગ્ય છે. એવું પણ શા માટે એમ જો વિચારવામાં આવે કે જે ઉત્કૃષ્ટ હોય તે ઉપાદે હોય. કારણ સમયસાર કારણ પરમાત્મા સર્વોત્કૃષ્ટ તત્વ હોવાથી તે ઉપાદેય છે અને એ સિવાયના સર્વ ભાવો અને સર્વ દ્રવ્યો અનુત્કૃષ્ટ હોવાથી ઉપાદેય નથી. આ સીધી વાત છે. તેથી એને પરમ તત્વ કહેવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રી આ વિષય ઉપર પ્રવચન કરતા ત્યારે અધ્યાત્મની ઘણી રસિક વાતો આવતી હતી. અધ્યાત્મ રસથી તરબોળ થયેલી ઘણી રસિક વાતો આવતી. એમાં એમ કહેતા કે આ સર્વોત્કૃષ્ટ તત્વને પરમ તત્વ કહેવામાં આવ્યું છે. એને પરમ ભાવ કહ્યો છે અને ક્ષાયિક આદિ કેવળ જ્ઞાનની પર્યાયો પણ અપરમ ભાવે છે. આ પરમ ભાવે છે અને આ અપરમ ભાવે છે. ત્યાં સુધી વાત કરતા કેમ કે એક સમયની ક્ષાયિક પર્યાય જેમાં ક્ષાયિક ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર છે જેમાં ક્ષાયિક જ્ઞાન એટલે કેવું જ્ઞાન છે સર્વ જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થતા ઉપજેલું જ્ઞાન તે ક્ષાયિક જ્ઞાન કેવું જ્ઞાન છે. સર્વ ચારિત્રને આવરણ કરનારું ચારિત્રને આવરણ કરનારું સર્વ કર્મનો ક્ષય થતા ઉત્પન્ન થયેલું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર છે જેમાં પરમાનંદ અને પરમ શાંતિ ઉપજેલી છે. એ પણ જેની પાસે અનંતમાં ભાગે છે. 64 બુદ્ધિધારી મુનિરાજોનું પૂજન વિધાન ચાલે છે ને તો એમાં શું છે કે તે મુનિઓ એવા મુનિઓ થઈ ગયા અનંત મુનિઓ એવા થઈ ગયા કે જે પોતાના પવિત્ર સ્વરૂપની પવિત્ર સાધના સાધતા સાધતા જેને જેને પુણ્યયોગ 64 પ્રકારના ઉત્પન્ન થાય છે એને 64 વૃદ્ધિ કહેવામાં આવે છે. એમાં પુણ્યયોગમાં કેટલા જ્ઞાનના ઉઘાડ પણ છે જેમ કે અવધિ જ્ઞાન છે મનપર્યવ જ્ઞાન છે પછી દૂર ક્ષેત્રવર્તી આંખે જેમ રૂપનું જ્ઞાન કરી લે કર્ણથી સાંભળેલું શબ્દનું જ્ઞાન કરી લે ગંધનું જ્ઞાન થઈ જાય એ બધા જ્ઞાનના ઉકાર છે. કે છે કે એ 64 વૃદ્ધિ એ તો હજી અધૂરી અવસ્થામાં થાય છે. પૂર્ણ અવસ્થા કેવળ જ્ઞાન જે થાય છે, પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા, એ પણ જેની પાસે અનંતમાં ભાગે છે, કારણ સમયસર દ્રવ્ય કેવડું મોટું, એમ કે છે. જેની સામે એકાગ્ર થનાર પર્યાય ને કેવળ જ્ઞાન પ્રત્યે, જેની સામે જોનાર ની આ દશા થાય, તો એ દ્રવ્ય કેવું સામર્થ્ય વાળું, એમ કે છે. જેની સામે જોનાર ને પરમાનંદ પ્રગટે, તો એ દ્રવ્યમાં કેટલો સામર્થ આનંદ, એવું કારણ સમયસાર રૂપ સ્વદ્રવ્ય છે, એ એટલું અનંત મહાન છે, એટલું અનંત મહાન છે કે તે જ સર્વથા ઉપાધિ છે, તે જ સર્વથા ઉપાધિ છે, તે જ સર્વદા ઉપાધિ છે. સર્વદા અને સર્વથા, સર્વથા એટલે સર્વ પ્રકારે, અને સર્વદા એટલે સદાય ને માટે, એ એક જ ઉપાધિ છે, બીજું કઈ ઉપાધિ નથી. કયા ક્ષેત્રે કે સર્વ ક્ષેત્રે તે એક જ ઉપાધિ છે. ચાહે તો તું મહાવિદેહમાં હો, કે ચાહે તું કર્મભૂમિમાં, વિદેહમાં, મહાવિદેહમાં હો, આ એક જ ઉપાધિ છે. સર્વદ્રવ્યને વિશે આ દ્રવ્ય જ ઉપાધિ છે, સર્વ ક્ષેત્રને વિશે પણ આ જ ઉપાધિ છે, સર્વકાળને વિશે પણ આ જ ઉપાધિ છે, અને સર્વભાવે પણ આ જ ઉપાધિ છે. એવું એનું સર્વસ્વ ઉપાધિ પણ છે. એ વિષય આ નિયમસાર ગ્રંથની અંદર વિશેષપણે નિરૂપિત થયેલો છે. ઘણો ભાવનાનો, પ્રચુર ભાવનાનો ગ્રંથ છે. વિચારવા યોગ્ય તો એ છે કે 2000 વર્ષ પહેલા દક્ષિણ ભારતના જંગલમાં, વનમાં રહીને હુમકુંડાચાર્ય જેવા મહાન આચાર્ય સ્વરૂપની ભાવના ભાવતા ભાવતા આ ગ્રંથની રચના કરી છે. આત્મભાવના ભાવતા ભાવતા, આવા સમર્થ આચાર્યની આત્મભાવના કેવી હોય છે, એ ભાવનાનું ઉડાણ તો એ જ ભાવતા ભાવે છે, જાણે છે અને માને છે. એટલે હદ સુધી કોઈ શબ્દોમાં, એમના શબ્દોમાં પણ આવે નહીં. જે જ્ઞાનમાં આવે અને ભાવમાં આવે, તે લેખનીમાં આવે નહીં. કેમ કે એ મર્યાદિત છે, શબ્દો છે એ મર્યાદિત છે, ભાવ છે તે અમર્યાદિત છે. પણ એનો અણસાર આવે છે, એ ભાવનાનો વાચક શબ્દોમાં અણસાર આવે છે, અને શ્રુત જ્ઞાનમાં એનો ભાવ ભાસી શકે છે કે આચાર્ય મહારાજને વન જંગલમાં રહીને સ્વરૂપની ભાવના કેવી ઉત્કૃષ્ટ થઈ હતી, કે એમણે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા એમ કહી દીધું કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે તે પણ પરદ્રવ્ય છે. મારા સ્વદ્રવ્ય આગળ કેવળ જ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, આવા શબ્દો નાખ્યા છે. પદ્મ પ્રમલધારી દેવે લખ્યું છે, ટીકાકાર લખ્યું છે, પણ એ આચાર્ય નો અભિપ્રાય કાઢીને લખ્યો છે. એવો એ આત્મભાવનાનો વિષય છે. એનો તો પ્રશ્ન નથી, એ તો દુર્ગતિનો નિમિત્ત છે. કુટુંબ કબીલા તો સુગતિનું પણ નિમિત્ત નથી. આકરું લાગે, અમારા વાલામાં વાલા દીકરા, વાલામાં વાલી દીકરી, હે, પતિ પત્નીને પણ વાલામાં વાલા કહેવામાં આવે, શેનો નિમિત્ત છે? કે જેને લક્ષ્ય વાપના પરિણામ થાય છે, કશાયની મંદતાના પણ પરિણામ થતા નથી. હવે એમાં પાપ શું કર્યું? ડાયો દીકરો હોય એના મખાણ કરે, અમારો દીકરો તો ગુણવાન છે, એમાં હું પાપ કર્યું? અમારો દીકરો તો ધર્મી છે, ધર્મ કરવા જાય છે, એમાં પાપ હું કર્યું? કે તારો નહીં હોવા છતાં તારો કર્યો એ પાપ છે. એ કોઈ પર દ્રવ્ય તારું નહીં હોવા છતાં બીજા દ્રવ્યને ચોરી લેવું તે પાપ નથી?
પાપ જ છે,
એ સ્પર્ધ્રવ્યને પોતાપણે કરે છે એ પાપ છે. એને પોતાપણાનો એમાં રાગ કર્યો એટલે એ સિવાયના પોતાના નહીં એમાં એને દ્વેષ કરેલો છે. આમ છે, રાગ ને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે, હારે ને હારે જ છે. તને એકલો રાગ દેખાય છે એટલે બીજી બાજુ નથી દેખાતી માટે નથી, કે નથી દેખાતી પણ છે તો ત્યાં ને ત્યાં છે જ, ત્યાં જ છે, આગે નથી, એની પાછળ જ છે. એટલે એ પ્રકારથી છૂટીને
આધાર કોનો લેવો આવે અમારે?
એ પણ અહીંયા કહી દીધું કે એ કારણ સમયસાર ઉપાદેય છે, સરસદા સર્વદા સર્વથા એ પોતાનો કારણ સમયસાર જ ઉપાદેય છે, અને બીજું કઈ ઉપાદેય નથી.
સરસ વાત બોલે.
552 નો બોલ છે, સમયસાર ગાથા 366-371.
બરોબર,
આખું શાસ્ત્ર ન વાંચ્યું હોય તો જુદી જુદી ગાથાનો વિષય આની અંદર આવી જાય છે. સંયોગી ચીજ વધે કે ઘટે માટે તારા ગુણમાં ફેરફાર થાય છે એમ નથી. શું કહે છે? માણસને આઘાત થાય છે, સંયોગ ઘટી જાય ત્યારે આઘાત થઈ જાય છે, ક્યારે પૈસા હતા અને ચાલ્યા ગયા, કુટુંબ હતું અને ચાલ્યો ગયો, અને શરીરમાં તંદુરસ્તી હતી એ ચાલીને શરીર દુર્બળ થઈ ગયો. કહે છે કે એ ચીજ ઘટે એનો આઘાત તને થાય છે, પણ ખરેખર તારામાં કોઈ ફેરફાર થયો
નથી. બરોબર,
તારામાંથી કાંઈ ઘટી ગયું
નથી.
સંયોગો વધ્યા ત્યારે તારામાં કાંઈ વધ્યું નહોતું, મફતનો હરખાય હરખાય ને દુઃખી થતો હતો, સુખી નહોતો થતો. એ ભલે માનતો હતો કે હું સુખી થયો, પણ જ્ઞાનીની નજરમાં તો ત્યારે પણ એનું દુઃખ દેખાતું હતું. એ દુઃખ જ છે, વાસ્તવિકપણે તો એ દુઃખ જ છે અને ઉપાધિ છે. કહે છે કે એ સંયોગી ચીજ વધે કે એ સંયોગી કોઈ ચીજ ઘટે ત્યારે તારા ગુણમાં, તારા સ્વરૂપમાં, ગુણમાં એટલે તારા સ્વરૂપમાં કોઈ ગુણમાં કાંઈ વધઘટ કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે એમ બનતું નથી. તું તો સદાય એકરૂપ છો, એમાં કોઈ વધઘટ થવાનો સવાલ નથી. અબઢઘટ સ્વરૂપને કેવું કહ્યું છે? અબઢઘટ કહ્યું છે. બઢ એટલે વધતું નથી ને ઘટ એટલે ઘટતું નથી. તારી ગુણ સંપત્તિ છે એ અક્ષય અને અમેય છે, ઘટતી એ નથી ને મટતી એ નથી, એવું ને એવું સદાય રહે છે. પણ પોતાનું સ્વરૂપ જેવું છે તેવું નહીં જાણતો હોવાથી અને સંયોગમાં મમત્વને કારણે સંયોગને પોતારૂપ કરેલા હોવાથી સંયોગ વધે છે ત્યારે હું વિધો, સંયોગ ઘટે છે ત્યારે હું ઘટ્યો એમ જીવને હોક્ષોપ થાય છે. એ પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે થાય છે. અહીંયા કહે છે કે એવું તો કાંઈ તારામાં તો ફેરફાર થતો નથી, તારામાં કાંઈ બદલાતો નથી, તું તો એવો ને એવો રહે છે. હવે ફક્ત રહ્યો તારી અવસ્થામાં ગુણ દોષ નો સવાલ રહ્યો. સંયોગ ની વાત તો તને કોઈ તારામાં કોઈ વધઘટ લાવતી એમ કઈ નહી. આ વિશેષ વિષય લેવો છે.
ભગવાન નો જય પરમ કૃપા.